તારીખ 15/3/1989 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 147 અને 148 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 111
Thank you. ઉલ્લાસપૂર્વક ચિદાનંદ સ્વભાવનું શ્રવણ કરું, તેની પ્રતીતિ કરવી અને પ્રતીતિ કરતા ભાવંતની પણ પ્રતીતિ એમાં ખાતરી થઈ જશે. પ્રતીતિ થતા તો ખાતરી થઈ જશે કે ભવરજી મારું સ્વરૂપ છે, અને એના વિશ્વાસમાં હવે આનંદ ભાવ થાય એવું કર્મ બંધન નહીં થાય. બે પ્રકારે વાત લીધી છે, ઉપાદાન અને નિમિત્ત. નિમિત્તમાં સત્સમાગમ લીધો છે, ઉપાદાનમાં પોતાનું કાર્ય કરવાનો ઉમંગ અને ઉલ્લાસ એ વાત લીધી છે. પોતાના લાભનું કરવા માટે જે વૃત્તિમાં ઉત્સાહ ઉત્પન્ન થાય એનો અનુભવ તપાસી લેવો કે સંચિત છે, ઉલ્લાસ સંચિત છે. એમ સદાને માટે અપૂર્વ હિત થાય એવું કાર્ય કરવા માટે આત્માર્થી જીવને ઘણો ઉમંગ છે, એ પુરુષાર્થની પૂર્વ ભૂમિકાની પર્યાય છે. સમ્યક પુરુષાર્થની પૂર્વ ભૂમિકાની વ્યવસ્થા છે કે જેમાં પોતાના પુરુષાર્થ શરૂ થયા પહેલા એ પુરુષાર્થ શરૂ થાય એ સમયનો ઉત્સાહ આવે છે. શ્રીમદજી લખે છે કે ઉલ્લાસિત વીર્યવાન તત્વ પામવાનો મુખ્ય અધિકારી છે. એવા શબ્દો ઉલ્લાસિત વીર્યવાન તત્વ પ્રાપ્તિનો મુખ્ય અધિકારી છે. એટલે જેને એવા નિજ હિતના પ્રયત્ન નો ઉત્સાહ શરૂ થતો નથી એને એની રુચિ નથી એમ એમાંથી સ્પષ્ટ થાય છે કે નિજ હિતની વાત અને નિજ હિતનો ઉપાય એને રુચતો નથી, અને એ સિવાય એને જે સંસાર પરિભ્રમણના કારણો છે એ બધા રૂચે છે એમ એમાંથી સિદ્ધ થાય છે. કેમ કે રુચિ વિનાનો તો કોઈ જીવ નથી. એટલે સત્સમાગમ છે એ બહારમાં નિમિત્તનો વિવેક છે, અંદરમાં એ આત્માનો વિવેક છે, અને વિષય પોતાના ચિદાનંદ સ્વભાવનું શ્રવણ કરવાનો છે. બીજા વિષયની અહીંયા ચર્ચા પણ કરી નથી. સંક્ષેપમાં પરમાર્થ કેવો છે એ મૂળ મુદ્દો કહી દે છે કે સત્સમાગમનો અને પોતાના શ્રવણનો વિષય શું છે કે જેમાં આત્માર્થીને ઉલ્લાસ આવે છે, એ ચિદાનંદ સ્વભાવ પોતાનો છે, એ પોતાની રુચિનો વિષય છે, એ જ રૂચે છે, એની જ પ્રાપ્તિ કરવી છે અને તેમય પરિણામ થાય એવું એનો ઉલ્લાસ છે. સત્સમાગમ કરવો એ વિવેક નો વિષય છે, અથવા જે અધ્યાત્મ સિદ્ધાંતો છે, અધ્યાત્મના જે સિદ્ધાંતો છે એનો આ એક વિભાગ છે કે જીવે સંગ પણ કરવો, બહુ મહત્વપૂર્ણ વિભાગ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી વાત આવે છે કે કોઈ મુનિરાજ બીજા મુનિરાજ ભગવતી આરાધના છે, ભગવતી આરાધના કોઈ મુનિરાજ બીજા મુનિ આચાર્યના સંઘમાં આવે અને દ્રવ્યલિંગી પૂરાપૂરું દ્રવ્યલિંગ બરાબર હોય, 28 મૂળનું પાલન વગેરે, તો પણ એના ભાવલિંગની પરીક્ષા માટે 3 દિવસ સુધી એને પરીક્ષા કક્ષમાં રાખે. બીજા મુનિઓને સંગ કરવાની આજ્ઞા નથી, આચાર્ય પછી અનુજ્ઞા આપે કે બરાબર છે હવે આને આપણા સંગમાં સ્થાન આપે. ત્યાં એવું નથી કે સોનગઢ આવે એટલે બધા હું મૂકશું અને મંદિરમાં દર્શન કરે એટલા બધા હું મૂકશું, કે શાસ્ત્રમાં છે એટલે બધા હું મૂકશું, એવું ત્યાં નથી. સંગ કરવાની અંદર પોતાથી હીનગુણીનો સંગ કરવા જાય તો મુમુક્ષુથી માંડીને જ્ઞાનીથી માંડીને મુનિ પર્યંતના જીવોની અવિવેકની પરિસ્થિતિને લીધે એની દશામાં એને નુકસાન થયા વિના રહે. બેનશ્રીના વચનામૃતમાં એ વિષય આવે છે કે આ વિવેક તું નહીં કર તો તારી પરિણતિ પડી જશે, માટે કોનો સંગ કરવો એ વિચારીને કરજે. ગમે તેનો સંગ કરવાનો પ્રશ્ન, જો મુનિઓ મુનિઓ છે તો એ આટલા સાવધાન છે, એટલી ઊંચી દશા છે તો એ આટલા કાળજી લે છે આ વિષયમાં, એ એમ દર્શાવે છે કે આ વિષયની ગંભીરતા ઘણી છે, એની કિંમત ઘણી છે. જેને 12માં વિવેક નિમિત્તનો કરતા આવડતો નથી, એને અંદરમાં ઉપાદાનનો વિવેક કરતા આવડે એવું કદી બની શકે નહીં. એટલે કે આત્માના હિત કરવાની અંદર વિવેક કરી શકે એવું કદી બની શકે નહીં. બહુ મહત્વપૂર્ણ સિદ્ધાંત છે આ.
આત્માને મુક્ત બતાવે, શુદ્ધ બતાવે અને આત્માને શુદ્ધ બતાવે,
ગુણ સાથે સંબંધ છે, બતાવે એમ નથી, વાણીનો વિષય નથી. તો શુષ્ક જ્ઞાની શુદ્ધ બતાવે, સાંખ્ય શુદ્ધ બતાવે છે. લ્યો ને, સાંખ્ય છે, સાંખ્ય મત છે ધ્રુવ શુદ્ધ વિતરાગી અપરિણામી કુટસ્થ બધું કે છે. એનો સંગ કરવો કે નહીં આત્માને શુદ્ધ બતાવે, એનામાં વિપર્યાસ છે કે નહીં એની પરીક્ષા કરવી, અને થોડો પણ વિપર્યાસ હોય તો જતું ન કરવું. ખાલી દ્રષ્ટાંત દીધો કે 5 મણ દૂધમાં ઝેરનું ટીપું નાખ્યું, એ દૂધ પાક્યું, પીરસવો કે ન પીરસવો, કે સમજદાર માણસ ચાખવા પણ ઉભો રહે, પારખો કરે, ઝેરનું પારખું કરે, એવો વિષય છે. સુતાંબર મિત્ર આવ્યા હતા ચર્ચા કરવા, બધા છો એટલે પડી યાદ આવી ગઈ. અમારા શાસ્ત્રોની અંદર નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, પંચ પરમેષ્ટિ, નવ તત્વો, ઘણું ઘણું છે. અને આનંદ ગંજીનું તો તમે એવું કાઢીને દેખાડો, સર બધું દિગંબરમાં છે એવું જ છે. પછી આમાં એનો નિષેધ કરવો, મિથ્યા દ્રષ્ટિ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ વધારે પડતું લાગે છે. આજે 24 તીર્થંકરો માંથી 23 ની કોઈ માનતું નથી. ગૌતમ ગણધર ને માને બારમાં ફેરફાર કોઈ વ્યવહાર ના હોય તો કોણ કરે ના શું? એ તો બધી બહારની વાતો છે, અંદરનું તો બધું બરાબર છે. કેટલું બરાબર છે એને જોવાનું. આ એક એવી લાઈન છે જોવાની કે એમાં કેટલું બરાબર છે એને જોવાય, કેટલું બરાબર નથી એ જોવાનો આ વિષય છે. અને એમાં થોડુંક બરાબર ન હોય તો બધું બરાબર નથી એમ નક્કી કરવું પડે છે. બાકી ગુરુદેવ કહેતા ને કે આમાં એક અક્ષર માત્રાનો ફેર પડે એટલે તત્વનું ખૂન થાય છે એમ કહેતો. અને વ્યવહારમાં લોકો એમ જ કરે છે, કોઈ એક ટીપનું ઝેર છે માટે પાંચમા દૂધમાં દૂધપાકમાં એક ટીપનું ઝેર વાળો દૂધપાક કોઈ ખાતા ને કોઈ ખોલે. અને દીકરીનું હપન કરવા જાય અને મૂર્તિયાનો ઇન્ટરવ્યુ લે અને 100 સવાલ પૂછે. ઘર મોટું હોય, સારું હોય, દેખાવડો હોય, બધી રીતે ભણેલો ગણેલો કહેતા હોય હોય કે નહીં બીજી વાત છે. અને હોય માનો 100 સવાલ પૂછે, એમાં એક વખત ગાંડો જવાબ દે તો ગુરુગુરુમાં બાપાને તોછડાઈ કરી નાખે, વધારે ન કરે. એ તો છે જ એવો, શું પૂછે ને એમાં એ તો છે જ એવો, એટલું કરી દે તો પછી 99 સવાલ ના જવાબ ડાપણ વાળા આપ્યા. પણ એક સવાલ નો જવાબ એવો એવો આપ્યો કે કદાચ આ માણસ ગાંડો લાગે છે, ડાયો તો નથી લાગતો. હક પણ કરે કે 99 માર્ક ન આપે એને. એના જોવા જોઈએ પછી ગાંડા ની યારે સંબંધ રાખનારા ગાંડા હોય, મિથ્યા દ્રષ્ટિની સાથે સંબંધ રાખનારા મિથ્યા દ્રષ્ટિ હોય, હિનગુણીની સાથે સંબંધ રાખનારા પોતે હિનગુણી અથવા ઈચ્છતા હોય છે. વાત સંગી ચાલે છે. એક શબ્દ એવો છે કે સત્સમાગમે સત્શ્રવણ, આત્માનું શ્રવણ કરવું. એવી શું કરવા વાત કરી? આત્માનું શ્રવણ કરવું એટલી વાત કરવી હતી. સત્સમાગમે શ્રવણ કરવું એવી સૂચના શું કરવા ગુરુદેવ આપે છે? જ્યાં ત્યાં સાંભળવાનો વિષય નથી. રીતે દર્દી ડાક્ટર ને કરે છે એવી રીતે દર્દી કઈ ડાક્ટર ભણ્યો નથી, કરે છે કે નથી કરતો? ગમે ગમે પાટલું માર્યું ડાક્ટર પગે ચડી જાય છે. 500 ડાક્ટર છે ભાવનગરમાં. સારવાર તો બહુ સારી મળી. અમરસિંહ ભાઈ ના પીએચી માંડીને બધા હાજર, અમારું કુટુંબ હાજર, ખૂબ ટીપટોપ લેવલ ની બધા ડાક્ટરોની ટીમ હાજર રાખી હતી. ઓર્થોપેડિક, એનેસ્થેટિક, ન્યુરો સર્જન, શું કરવા? એક હાથ માટે ટીપ ટોપ લેવલની ટ્રીટમેન્ટ શા માટે? અનંત જન્મ મરણ માટે ટીપ ટોપ લેવલની ટ્રીટમેન્ટનો વિચાર નથી કરતા. ક્યાં ગમે તે બે જાય છે, એટલી ગંભીરતા આવે છે. એને કહ્યું ભાઈ બધા ભલે આપણે ભેગા થયા સમર્થમાં સમર્થમાં, પણ હવે કાં હાથ બચાવો ને કાં જિંદગી બચાવો, બે માં શું બચાવવું છે તમે ડિસિશન આપી દો, એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરીએ. શું કહે કે કાં હાથ બચશે કાં જિંદગી બચશે, તમે કેવી કરી આપણે? તો જિંદગી બચાવે છે, હાથ નથી બચાવવા. કબૂલ કરું એક શરીરનું એક અંગ માટે પણ આપણે કઈ કચાશ રાખવા માંગતા નથી. પછી થાય તો આપણા હાથની વાત નથી, શું થાય જતું કરે પણ અભિપ્રાય શું છે કે કઈ કસર ન રહેવી જોઈએ આ કામ. તો જ્યાં આનંદ ભાવ ભ્રમણ તોડવું છે ત્યાં ગમે તે કસર ચાલે, આંધળુકિયા ચાલે, ત્યાં એમ કે છે મુમુક્ષુથી માંડીને મુનિ પર્યંતની પરિસ્થિતિમાં અધ્યાત્મના ક્ષેત્રમાં અધ્યાત્મના ક્ષેત્રમાં સંઘનો વિષય ઘણો મહત્વનો છે. આજે પણ
અધ્યાત્મનો વિષય કેમ બચે
આત્માને ભવભ્રમણ આત્માના આશ્રયથી અધ્યાત્મથી આવશે કે બીજી રીતે આવશે, કેવી રીતે આવશે? આત્માનો આશ્રય કરવાનો જે પ્રકરણ છે એને અધ્યાત્મ કહીએ. તો આત્માનો આશ્રય કરતા ભગવંત આવશે અને એના માટે સંઘ કોનો કરવો એનો વિવેક કરવો છે. જેને એટલો પણ વિવેક નથી એને અંદરમાં આત્મહિતમાં કોઈ વિવેક છે વિચારવાની પરિસ્થિતિ રહેતી નથી. બહુ સ્થૂળ બુદ્ધિથી ભૂલ થયેલી છે. પરમાર્થની વાત છે, સત્સંગ છે એ પરમાર્થની વાત છે, વ્યવહારની કેવળ વાત નથી. અને કોઈ વ્યવહારથી કે કેવળ વ્યવહારની વાત કરવામાં આવતી નથી. જૈન સિદ્ધાંતમાં વ્યવહારમાં પરમાર્થ રહેલો છે, વ્યવહાર દ્વારા પરમાર્થ પામવાની વાત છે. વ્યવહારથી તો ઘણી વાતો ચાલે છે પણ એ અશુદ્ધ પરમાર્થ સાથે સંબંધ છે. પણ એ તો અનાદિનો છે, એ સ્વપ્ને છે એમ જોવું, એની સત્તાને ગ્રહણ કરવી, કામ તો આટલું જ છે. સત્તા લાવવી નથી, બનાવવી નથી, ઉત્પન્ન કરવી નથી, છે એને ગ્રહણ કરવી, હયાતીને વેદવી, એટલી જ વાત છે. પણ એ વિષયમાં પોતે અનાદિથી આંધળો છે. બીજું તો નહીં, આંધળો છે એટલું જ નહીં, એ દિશામાં એ પોતે અત્યાર સુધી ઊંધા કામ કર્યા છે. અહીંયા ગોતવા ગયો છે બીજે. એક સત્સમાગમ એવો સમાગમ છે એમ કે છે કે અહીંયા નહીં તું અંદર જા, બીજા એમ કે છે તું અહીંયા આવ, અમારી પાસે આવ. સાચો સત્સમાગમ હશે એ સંજ્ઞાનો કરવા જઈશ એમ કે છે કે અહીંયા એ નહીં જા અંદર. તો વાત આપની બરાબર છે, અંદર જવા માટે જ અહીંયા આવ્યો છું, પણ કેમ જવું એ આવડતું નથી, એની ધીરજ રાખ. એ તને કદાચ આમાંથી સમજવા મળશે. અમારી પાસે એ વાત છે, તું એનો જિજ્ઞાસુ રહીશ તો કદાચ પકડી લઈશ વાત. બાકી કામ તો અમે તારું કરવાના નથી, એ વાત સમજીને આવ્યો છો ને, કે બરાબર છે, પછી વાંધો નથી, તારું કામ તારે જ કરવાનું. એટલે એ વાત લીધી છે કે સત્સમાગમે અંતરના ઉલ્લાસપૂર્વક ચિદાનંદ સ્વભાવનું શ્રવણ કરીને તેની પ્રતીતિ કરતા તારા આત્મામાં ભવંતના હંકારા આવી જશે. માટે ભાઈ, ભવભ્રમણના અંતનો આ ઉપાય ખરી વાત છે, સત્સમાગમે શીઘ્ર કર. પણ આગળ એ વાત કરે છે પોતે પદ્મ બ્રહ્મ ધારી દે કે શ્રી ગુરુ ના ચરણ પ્રસાદ થી આ બધું છે અમારે. બહુ વાત શ્રી ગુરુ ની મહિમા બહુ કરે છે, ઘણી મહિમા કરે છે. બધામાં એક જ વાત છે કે એમ કરુણા કરવા. શાસ્ત્ર શીખ્યો, શાસ્ત્ર ભણ્યો, જપ તપ કર્યા, પૂજા ભક્તિ કર્યા, યાત્રા કર્યા, દાન કરી, નામ સ્મરણ કર્યા, બધું ઘણું કર્યું, જે સમજવું જોઈએ સમજ્યો નથી કે સત્સમાગમે આ કેવી રીતે પ્રાપ્ત થાય. અથવા તો કોઈ સત્સમાગમ કરે છે તો સત્સમાગમ પણ કરે છે અને કુસુમ પણ કરે છે, બે કરે છે, એટલે આ તકલીફ થાય છે કે એનો સત્સમાગમ સત્સમાગમ રહેતો નથી. જેમ જપ તપ અજ્ઞાન રૂપી પાડો જપ તપ નો પૂરો ચાવી જાય છે, એમ એનો કુસંગ સત્સંગ ને ચાવી જાય છે, પરિસ્થિતિ ઊભી થાય છે. તારા સત્સંગ ને ખાઈ જશે, એમાં તારો સત્સંગ કઈ કામ કરશે અથવા એક તને સત્સંગ જ નથી. પણ એ વિષયની ગંભીરતા સમજાય એવું બનતું નથી. ઓગે ઓગે એવો ગંભીરપણે ચાલે છે ત્યારે એવા બધા વિપર્યાસો ઉભા રહે છે અને એનું પરિણામ સફળ થવાને બદલે નુકસાનમાં આવે છે. હા, એટલે તો એક એવી વાત કહીએ છીએ કે જ્ઞાની ને એકને જ પકડવા અને એ સિવાય આપણે આપણી કેપેસિટી ન હોય તો બીજી બધી વાત છોડી દઈએ. ભૂલ થવાની સંભાવના છે એવી બધી જ્યાં પરિસ્થિતિ છે ત્યાં ગુરુદેવ જેવા ડબલ ઉપકારી મદદ પહોંચે છે આપણા માટે. આ કાળમાં લઈએ તો કે ચાલો એમને એક વાત તો કરી દે છે જ્ઞાની, આત્માએ બતાવ્યો અને હવે આત્મા કોણ બતાવશે એ પણ બતાવતા ગયા, કારણ કે આપણી કેપેસિટી નથી નક્કી કરવાની. એક વિજ્ઞાની માટે કોઈ વિવાદ કરશે કે નહીં, અમે તો વિજ્ઞાની નથી સમજતા, અમને તો આમ પણ લાગે છે એવું જ આવશે. આપણે તો બહુ વધારે ભાગ્યશાળી છીએ કે આપણને એ વાત મળી ગઈ છે, એ તો બહુ મુશ્કેલ છે એ વિશે. આ ખરેખર મુશ્કેલ વાત છે અને જીવને જોખમ ઘણું છે, એક કરતાં બીજી જગ્યાએ ફસાઈ જાય છે, આ વાણીમાં આવી જાય છે, આ વિગતમાં આવી જાય છે, કઈ ને કઈ કોઈ રીતે રીતે જીવ ભૂલ ખાઈ જાય છે અને મનુષ્ય ભાવ જેવો મનુષ્ય ભાવ ભાવ નિવૃત્તિનું કારણ થવાને બદલે ભાવ વૃદ્ધિના કારણમાં પસાર થઈ જાય છે. એટલું મોટું જોખમ છે. મોક્ષો જ્ઞાની નો સંકર લગભગ બધા પીસાઈ જાય છે પણ ખીલે જે રહી જાય બચી જાય છે. આ ખીલો એક કિલો પકડી રાખે. આપણી જયારે શક્તિ નથી આ વાત નિર્ણય કરવાની ત્યારે કુદરતી ગુરુદેવ જેવાની મદદ કરી છે.
નહીં
તો ઘણી જગ્યા નાના પીસાઈ જાય છે, લગભગ પીસાઈ જાય છે, બચે છે કોક જે નાની ના ચરણમાં રહેવાના ઈચ્છુક છે એ બચે છે.
પરિચય મળે છે,
એવું નથી, યોગ્યતા હોય તો વિશેષ સમાગમ મળી શકે છે, એમાં પોતાની યોગ્યતા નથી. એવા દાખલા બન્યા છે, તમે જાણો છો, પોતાની યોગ્યતાનો સવાલ છે. પાત્ર માટે પોતાની પાત્રતા તૈયાર હોય તો 1.5 કલાક મળે એવું છે, અને મળે છે એ આપણે નજરે જ પાત્રતા વિશેષ હોય તો જ્ઞાનીને પણ રસ પડે, આત્માની વાર્તા કરવાનો જ્ઞાનીને પણ રસ પડે. પોતાથી ઉચ્ચ કોટીના મહાત્માને શોધતા હતા, શોધો ઘણા આવતા હતા, મુનિવરોના અમે દાસાનું દાસ છે, તેમના ચરણોમાં અમે નમીએ છે, ધન્ય મુનિ દશા. આજે કોઈ ભાવલિંગી સંતો હોય તો ગુરુદેવના ચરણમાં બેસી ગયા હોય, સમાજની દરકાર ન કરો. જંગલમાં તો જંગલમાં જ્યાં તમે કહો ત્યાં અમારી તૈયારી છે, તૈયારી નથી આપણે દુર્ધર્મ છે, પાત્રતા નથી આપણે, આ દ્રવથી દૂર, ભાવથી દૂર, પછી આશા રાખીએ અમને મળતું નથી, એ વાત બરાબર નથી. અને તેજીને તો ટકોરો બસ છે, ગુરુદેવનો 30-30, 40-40 વર્ષનો સત્સમાગમ મળેલો છે, સવાર બપોર ને સાંજ 3-3 નથી મળ્યો. 12માં સંયોગ થાય એટલે કામ થઈ જાય છે એમ નથી, પોતે કેટલું પકડે છે એના ઉપર કામ થશે, અને પકડવા માટે કોઈ આટલો વખત જોઈએ એવી કોઈ વાત નથી. એ તો ભાવના હોય છે મોક્ષની કે હું નિરંતર સમાગમ મારો, પણ એ તો પોતાના પુણ્યયોગ પ્રમાણે પ્રસંગ બને છે, ઉદય પ્રસંગ છે, એ કોઈના હાથની વાત નથી. એ કુદરતી જે રીતે ભજવાનો હોય એમ ભજે છે, પોતે એટલી તૈયારી રાખવાની છે કે ઓછો કાળ મળે તો પણ જાજું કેવી રીતે લેવું એ તૈયારી પોતે રાખવાની છે, જાજો સમય મળે તો પણ પોતે કાંઈ ન લઈ શકે એવી પરિસ્થિતિમાંથી તો પસાર થઈ ગયા. ગુરુદેવે 1/2 સદી સુધીનો સમય આપ્યો સમાજને, આપ્યો કે ના તો ઘણો સમય મળે છે માટે લઈ મરી જાય છે એવું કઈ નથી, અને થોડો મળે છે માટે નથી મળતો એવું પણ કઈ નથી. બધા દાખલા મને ગયા છે સોગાની, જે ઓછામાં ઓછો પરિચય કર્યો અને વધારેમાં વધારે એક અવતારી થઈ ગઈ, એ તો પોતે તૈયારી કરવાની છે. હા, સાવ ન મળતું હોય તો એ એક બહુ મોટી કપરી પરિસ્થિતિ છે, પણ જયારે થોડું પણ મળે છે તો એની કિંમત ઘણી છે, અને ઘણું લેવાની તૈયારી પોતાની હોવી જોઈએ. એમાં થોડું મળે છે એ ફરિયાદ છે, એ વાત વ્યાજબી નથી, એવી વાત છે. એમ કહીએ તો પુણ્યયોગ અનુસાર છે, સમય ને સંયોગ તો પુણ્યયોગ ઉપર આધારિત છે, અને કામ કરવું એ પાત્રતા ઉપર આધારિત છે. સાથે સાથે સમજવું પડશે. માટે ભાઈ ભવભ્રમણના અંતનો ઉપાય, આ ઉપાય સત્સમાગ શીઘ્ર કર. વિશાળ વિષય છે આ વિષય, અને જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી આ વિષયમાં છંછેડીને ચર્ચા કરવા
જોઈએ.
ઘણા પડખા પડે છે, અનેક પ્રકારની વાતો છે. જનરલ સભામાં એની બધી કેટલીક મર્યાદાઓ હોય છે. મુનિ દશાની ભક્તિ 142માં ફરી મળીએ છીએ. દિગંબર નિરાજ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવાન, અહીંયા પણ લીધું છે. પંચ પરમેષ્ઠી છે,
પંક્તિમાં એમનું સ્થાન છે.
પંચ પરમેષ્ઠીની પંક્તિમાં જ એમનું સ્થાન છે, એ શબ્દ લીધો છે 142માં. અહીંયા કહે છે કે ભાવલિંગી મહામુનીશ્વર જે પંચ પરમેષ્ઠીમાં જેમનું સ્થાન છે, એમાં ને ભગવાનમાં અમે કઈ ફેર જોતા નથી. મુનિરાજ એમ કે છે, નિયમ સાથે જળાવયમ, જેવું કઈ ફેર દેખીએ તો અમે જડબુદ્ધિ છીએ, ભગવાન જ જોઈએ છે. મુનિરાજ મુનિરાજની ભક્તિ કરે છે, મે દ્રષ્ટિ તો કરે ને, હું શું કરે એમાં તો નવાય છે. દિગંબર મુનિરાજ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવાન. આ શ્રી કુનકુન આચાર્ય ભગવાને કહ્યું છે કે અરિંદ ભગવંત થી માંડીને અમારા ગુરુ પર્યંત, અરિંદ ભગવાન મહાવીર સ્વામી લીધા અંતિમ તે સાધિનાયક જેમનું શાસન કરે છે, ત્યાંથી માંડીને અમારા ગુરુ પર્યંત જે આ ઉપદેશ અને બોધની પરંપરા જળવાઈ રહી, મૂળ સત્વ ચાલુ રહ્યું, મોક્ષ માર્ગ ખુલ્લો રહી ગયો, આજ સુધી ખુલ્લો રહી ગયો છે, અત્યારે ખુલ્લો રહી ગયો છે. અરિંદ ભગવાન થી માંડીને અમારા ગુરુ પર્યંત બધા વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા, બધા વિજ્ઞાન ઘન આત્મામાં
નિમગ્ન હતા,
નિમગ્ન હતા. આ સ્વરૂપે અમે એમને જોઈએ છીએ. પંચ મહાવ્રત પાળતા હતા, એમને વ્યાખ્યાન દેતા હતા, એમને અમારા ગુરુ વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા એમ જોવે છે. કોઈ એમ કહે કે ફલાણો રસ્તો દુર્લભ છે, આ જાય છે ને હિમાલયમાં, બદ્રીનાથ કેદારનાથ યાત્રા કરવા જાય છે, ત્યારે પૂછે કે ભાઈ રસ્તો ખુલ્લો છે કે બંધ છે, બરફ પડે છે ત્યાં, રસ્તો બંધ થઈ જાય છે. અમુક સિઝનમાં જઈ શકાય છે, 12 મહિના ત્યાં જઈ શકાતો નથી. ઠંડીની સિઝનમાં એટલા બધા બરફ જામેલો હોય છે કે ત્યાં પહોંચી ન શકાય. અહીંયા એમ કે છે કે આ રસ્તો ખુલ્લો છે, શેઠ ભગવાન સુધી જવાનો રસ્તો ખુલ્લો છે. અત્યારે જવું ન જવું, ચાલવું ન ચાલવું, એ તારા હાથની વાત છે, એ કોઈ ચાલી ગઈ એમ નથી. દર્શન તારે કરવાને બીજો ચાલે એ વાત બને એવું, રસ્તો ખુલ્લો છે એ વાત નક્કી છે. કહે છે કે જે અરિંદ ભગવંતના મહાવીર સ્વામી ભગવાનના ચોથા આરામાં જે રસ્તો ખુલ્લો હતો, એ રસ્તો આજે પણ ખુલ્લો છે. પાંચમારા તને કઈ બીજો ફરક નથી પડતો, જ્યાં સુધી રસ્તો ખુલ્લો છે ત્યાં સુધી ચોથા આરા અને પાંચમા આરામાં જેને ચાલવું છે રસ્તે એને કઈ ફરક પડતો નથી. રસ્તો બંધ થઈ જશે, પાંચમો આરો પૂરો થશે તો રસ્તો બંધ થઈ જશે. પછી 43,000 વર્ષ સુધી રસ્તો બંધ રહેશે આ ક્ષેત્ર પૂરતો. બીજા ક્ષેત્રમાં પાછો રસ્તો તો સદાને માટે ખુલ્લો છે, મહાવિદ્યાદિમાં ત્યાં તો રસ્તો બંધ થતો નથી. એવી કોઈ કુદરતી પરિસ્થિતિ છે, પાત્રતા હોય તો કુદરત એને ત્યાં મૂકે છે. કાંઈ વાહન લઈને જવું પડતું નથી, ફલાણું વિમાનને ટિકિટ મળે તેથી મહાવિદ્યમાં પહોંચાય એવું નથી. દેહની જરૂર નથી, હાથ પગની જરૂર નથી, એમ નેમ સીધો દેહ આયા છોડી ત્યાં જાય છે. એ તો પોતાની તૈયારી છે. અને તો તીર્થન કરો, કેવળીઓનો તો પાર નથી, મુનિઓનો પાર નથી, સમય દ્રષ્ટિઓનો પાર નથી. તૈયારી થઈ જાય છે એને તો બધું મળે છે, કુદરતે મળે છે. પહેલી વહેલી ભૂલ નથી, અત્યારે જે ભૂલ થઈ છે એ પહેલી વહેલી નથી, અનંત કાળ થી આ ભૂલ કરતો આવ્યો છે. જાગ્યા છે, બીજું કઈ નથી. અમારા ગુરુ પર્યંત બધા વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા, રાગ અને નિમિત્તમાં તો નહોતા પણ ભેદમાં નહોતા. પંચમાવર્તના રાગમાં નહોતા, બીજા કોઈ બહારના જંગલ આદિના નિમિત્તનો સવાલ નથી. કેવી રીતે જોવે છે અર્જુનની પરીક્ષા જોવે છે કે બસ જે વિષય પોતાને લક્ષમાં છે એને જોવે છે, બીજી વાત જોતો નથી. એને બરાબર લક્ષનું અનુસંધાન થાય છે, બીજું જોવે છે. એને કહે છે તું ઊભો થા, તારું કામ નથી. એવું છે કે જેને જે જોઈએ છે એના ઉપર જો એનું લક્ષ ન હોય તો કેવી રીતે મળે? બીજું લક્ષમાં બે વાત રહેતી નથી. જ્યાં આવો વિષય હોય છે, જ્યાં સાધની સિદ્ધિનો વિષય છે, ત્યાં એક જ સાધ્ય લક્ષમાં હોય તો જ સિદ્ધિ થાય છે. બીજી રીતે કોઈ બારમાં થતી નથી, લૌકિક વિદ્યામાં થતી નથી. આ તો અલૌકિક અધ્યાત્મ વિદ્યા છે, લૌકિક વિદ્યામાં નથી થતી. એમ વાત છે, અમને દેખાતું નથી આમ થઈ રહ્યું. એક જ દેખાય પછી લોકો બૂમ પાડે છે ને અત્યારે, એમ કે પંચમકાળ છે ને ઉપાધિ બહુ છે ને આજીવિકાની તકલીફ હોય ને આમ થાય ને રોગ થાય ને ઠેકણું થાય ને નાની મળતા નથી, સત્સંગ મળતો નથી, ફલાણું થાય. એટલે તારું એક લક્ષ છે કે નહીં એક વાત નક્કી કરો. આ બધું હોવા છતાં જેને એક જ લક્ષ છે એના માટે સુગમ છે, સરળ છે. જેને લક્ષ નથી એને એ બધી બધી બાના અડવાના છે, એ બધા બાના છે. લક્ષ વાળાને કોઈ બાનું અડતું નથી. આ સીધી વાત છે. વિજ્ઞાન ઘનમાં નિમગ્ન હતા, વિજ્ઞાન ઘનમાં નિમગ્ન કેવી રીતે થયા? હતા તો ખરા એમ કે પણ થયા કેવી રીતે? સત્સમાગમે સ્વરૂપને ઓળખીને, સ્વરૂપની રુચિ કરો, સ્વરૂપનો આશ્રય કર્યો અને પછી પ્રચુર આશ્રય કરીને નિમગ્ન થયા. ત્યાંથી વાત એક જ પ્રકાર છે, ત્રણેય કાળે એક જ વાત છે. એવું કોઈ અદભુતથી અદભુત આત્માનું અંદરમાં સ્વરૂપ છે પરમ તત્વનું, કે એને જોનારને આખું જગત ત્રણખલાવત થાય, એ કોઈ મોટી વાત નથી, બહુ સાધારણ વાત છે, બહુ સાધારણ વાત છે. એવું કોઈ આખા જગતથી ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ તત્વ છે, પોતાને ઓળખાય તો આપોઆપ એની એકાગ્રતા ની અભિલાષા બંધ ન થાય, એ ઉત્પન્ન થાય. કે જે અભિલાષા કદી બંધ થતી નથી, સાદી અનંત કાળ એમાં જ રહી જાય. પછી એવું કોઈ અંતર સ્વરૂપ છે આત્માનું, એમાં એની અવગાઢ દશા એને વિજ્ઞાન ઘન દશા કહેવામાં આવે છે, અને એ સ્વરૂપને પણ વિજ્ઞાન ઘન કહેવામાં આવે છે. અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાયનો સમૂહ છે. અનંત 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 કેવળ જ્ઞાનની પર્યાયનો સમૂહ અંદરમાં અત્યારે મોજું છે. લાવવાનો ને કરવાનો પ્રશ્ન નથી, અત્યારે મોજું છે. આવટલો પ્રકાશનો પુંજ છે, અનંતા સૂર્યો જેને કહીએ, એક એક કેવળ જ્ઞાનને એક સૂર્ય કહીએ તો અનંતા સૂર્યો છે આત્મામાં. આ કહે છે મને કઈ દેખાતું નથી, એ વાત છે. રાજમલજીની એવી પદ્ધતિ છે અર્થ કરવાની, જે રીતે થયું તે કહે છે. કેવી રીતે વિજ્ઞાન ધર્મમાં નિમગ્ન થયા, એનો ઉત્તર પોતે પ્રશ્ન ઉઠાવે. આવું કાર્ય જે રીતે થયું તે કહે છે કે આ સંપૂર્ણ વિજ્ઞાન નિરાવરણ કેવળ જ્ઞાન નો સમૂહ જે આત્મદ્રવ્ય, કેવળ જ્ઞાન રૂપ આત્મદ્રવ્ય નહીં,
સમૂહ
અનંત કેવળ જ્ઞાન નો સમૂહ જે આત્મદ્રવ્ય તેની પ્રત્યક્ષપણે પ્રાપ્તિ થવાથી, પ્રત્યક્ષપણે એના અનુભવમાં આવ્યા. અનંત કેવળ જ્ઞાનનો સમૂહ છે એનો પ્રત્યક્ષ અનુભવ કર્યો એટલે એ વિજ્ઞાન ધન થયા, એ કારણ. બીજું કોઈ આમાં કાર્યની પદ્ધતિ નથી. મોક્ષનું કારણ શું ચર્ચે છે ને, મોક્ષ અધિકારમાં મોક્ષનું કારણ શું, તો બધી વાતો અમે કાઢી નાખી છે. માનતા પ્રમાણમાં ચિંતમાં બધી વાતો કાઢી નાખી,
કારણ કે ચિંત રીતે કાઢી નાખી.
હા, બધું કાઢી નાખી.
ઉપાય છે
ને,
ઉપાય છે ને, એકાગ્ર થઈને ચિંતન
નથી. એ ચિંતન એકાગ્ર થવું તે ઉપાય છે, ચિંતન ઉપાય નથી. ચિંતન વિકલ્પ છે ને, અરે સૂક્ષ્મ વિકલ્પ છે, વિકલ્પ છે ને, એ વિકલ્પ ભેય છે. શું વિકલ્પ ઉપાધિ નથી, વિકલ્પ ભેય છે એમ કહેવાય. શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ છે, પરમાર્થ બુદ્ધિ એ વિચારતા ગુનેગાર છે, અપરાધવાન શૈલી એ છે. આરાધના અને વિરાધના બે વાત છે. અધ્યાત્મ ગ્રંથ છે ને, અધ્યાત્મ શૈલી છે એટલે એ વાત કહે છે. શુદ્ધ સ્વરૂપથી જે ભ્રષ્ટ છે, ગુનેગાર થવાથી જીવ બંધાય છે. મોક્ષ નથી થતો, મોક્ષ નો અધિકાર ચાલે છે. મોક્ષ નથી થતો તો કે મંદાય છે, મંદાય શું કરો, ગુનેગાર થાય છે. માટે કેમ ગુનેગાર થાય છે કે શું શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. પરમાર્થ બુદ્ધિ એ વિચારતા તે ગુનેગાર છે. એમાં છે 188 માં કરો છો. આલંબન ઉન્મૂલિતમ, આલંબન મનનું આલંબન ઉડાડવું છે, ઉખાડવું છે. કે બુદ્ધિપૂર્વક જ્ઞાન કરતા થકાય, જેટલું ભણવું શાસ્ત્રનું, બુદ્ધિપૂર્વક જ્ઞાન કરવા કરતા જેટલું ભણવું, વિચારવું, ચિંતવું, સ્મરણ કરવું ઇત્યાદિ છે, તે મોક્ષનું કારણ નથી એમ જાણીને એ ઠરાવ્યું. એવું કાર્ય કેવી રીતે થાય છે? આગળ છે 189 માં કે કૃપા સાગર છે સૂત્ર ના કરતા આચાર્ય દેવ.
કૃપાચાર્ય
પ્રત્યે લખે છે કે સૂત્ર કરતા સમય સાધના સૂત્રો એમણે જેમ લખ્યા છે. કૃપા સાગર છે સૂત્ર ના કરતા આચાર્ય, તે એમ કહે છે કે અનેક પ્રકારના વિકલ્પો કરવાથી સાધ્યની સિદ્ધિ નથી. કેવા પ્રકારના વિકલ્પો કરે છે જીવ? કે જેમ જેમ અધિક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે. ઘણું ભણે, ઘણું વાંચે, ઘણું વિચારે, એ બધી બાહ્ય ક્રિયા નાખે. જેમ જેમ અધિક અધિક વિકલ્પ કરે છે, અધિક અધિક ક્રિયા કરે છે, અધિક અધિક વિકલ્પ કરે છે, તેમ તેમ અનુભવથી અધિક અધિક ભ્રષ્ટ થાય છે. ઠીક, એ તો આપણે ચર્ચા ચાલે છે કે જ્ઞાન ક્રિયાએ, જ્ઞાન માર્ગે આગળ વધતા વિકલ્પ વૃદ્ધિ થાય એ પ્રકારની કાર્ય પદ્ધતિ અહીંયા નિષિદ્ધ છે. કઈ પ્રકારે કાર્ય પદ્ધતિ હોવી જોઈએ એ સ્પષ્ટ વાત છે. એને લિમિટ રાખવી, વાંચવું લિમિટ રાખવી, વિચારવું એની લિમિટ રાખવી, આગળ જઈને એકાગ્ર થવું, એમ વાત છે. વાંચવા કરતા ચિંતન મનન વધારે હોય, ચિંતન મનન થી પણ આગળ જઈને એ છોડીને એ જ વખતે આકુલિત ભાવે થતા વિકલ્પો છે, એકાગ્ર થવું છે, આ વિશે એના ઉપર એનું લક્ષ્ય હોવું જોઈએ. પ્રમાદ ઉપર બહુ જોર કર્યું છે એટલે ફરીને પાછળ કહે છે કે કેવો છે નિર્વિકલ્પ અનુભવ, કે જેમાં પઠન પાઠન સ્મરણ ચિંતન સ્તુતિ વંદના ઇત્યાદિ અનેક ક્રિયારૂપ વિકલ્પો 20 સમાન કયા છે. અર્થ કેવો છે? યત્ર પ્રતિક્રમણમ વિષમ યત્ પ્રણીતમ, એનો અર્થ કર્યો છે. એ બધા વિકલ્પ છે, વિષ કઈ બધા તે નિર્વિકલ્પ અનુભવમાં ન ભણવું છે, ન ભણાવવું છે, ન વંદવું છે, ન નિંદવું છે, એવો ભાવ અમૃતના નિધાન સમાન છે. અમૃતનું નિધાન પકડાવવા માટે આવે છે. અનંત પરમાનંદનો સમો છે, અનંત પરમાનંદનો એ સમો છે એવું નિર્વિકલ્પ અનુભવ સુખરૂપ છે. તેથી ઉપાદે છે, નાના પ્રકારના વિકલ્પો આકુલતા રૂપ છે, તેથી એ છે. જેવો આ બાજુ શાસ્ત્ર ભણતરમાં સ્વરૂપના વિચારમાં સ્વરૂપના વિકલ્પમાં આવ્યા છે એને માર્ગદર્શન દે છે કે આ અટકવાનું સ્થાન ન થાય. એ બરાબર અહીંયા લાલ બત્તી મૂકવામાં આવે છે કે જો જે અટકવાનું સ્થાન થાય એને નથી કરતા, એને તો એનો એનો અહીંયા વિચાર નથી, એની ચર્ચા નથી કરે છે. એને એમ કે છે કે સાવધાન, આ અટકવાનું સ્થાન નહીં, શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થા, બાકીનું બધું બાહ્ય ક્રિયામાં જાય છે, અંતર ક્રિયામાં એક જ તારા હિતનું કારણ છે. અને એના માટે સિદ્ધિ માત્ર દ્રષ્ટિ પર્યાયનો વિષય આખો ગામ મળે. હવે એમ કહીએ છીએ અત્યાર સુધી તને એમ કહ્યું કે વાંચન વિચાર વિકલ્પને ગૌણ કરીને અનુભવ કર, હવે એમ કહીએ છીએ કે અનુભવ કરીને અનુભવને ગૌણ કર. આવશે દ્રષ્ટિની દ્રષ્ટિના વિષય એમ કરીને જે સ્વરૂપની મુખ્યતા છે એ મુખ્યતા કરતા એને પર્યાય ઉપરનું વજન છૂટી જાય છે. જે અનાદિની પર્યાય બુદ્ધિથી પર્યાયમાં એકત્વ થવાનું એ છૂટે છે. 50 વર્ષ પૂરો થયા પછી મારો વિચાર પણ એ છે.
વાદિદેવ